તારીખ 15/3/1998 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 301
વિચારીએ એટલે વાસ્તવિકપણે વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે એટલે કે જે જ્ઞાન પરદ્રવ્યોને જાણતી વખતે અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ એટલે જ્ઞાન સામાન્યને વેદન ને આવિર્ભાવ કરવામાં આવે જ્ઞાન વેદન ને આવિર્ભાવ કરવામાં આવે તો એ જ્ઞાન અનુભવમાં આવે છે એટલે તો જે જ્ઞાન છે એ તો જ્ઞાન છે વેદનરૂપ જ્ઞાન છે એ તો વેદનરૂપ જ્ઞાન છે પરદ્રવ્યને જાણે ત્યારે જ્ઞાન પોતાના જ્ઞાન વેદનનો ત્યાગ કરતું નથી કોઈનું પણ જ્ઞાન બધા જીવોનું જ્ઞાન પોતાના જ્ઞાન વેદન નો ત્યાગ કરે છે એવું ક્યારે બનતું નથી પણ વિશેષ જ્ઞાન એટલે અન્ય જ્ઞાનોને જાણ પ્રવર્તે છે ત્યારે એની અંદર આવિર્ભૂત થાય છે ભાવાન્વિત થાય છે જ્ઞાનોની સાથે ત્યારે આ જ્ઞાન વેદન છે એ ઢંકાય છે પણ એનું વેદન ચાલ્યું નથી જતું છૂટી નથી જતું અભાવને પામતું નથી ફક્ત એનો ઉપયોગ નથી એટલે જાણવામાં નથી આવતો જેમ તમે સાંભળો છો પણ ઉપયોગ ક્યાંક બીજે જાય ત્યારે સાંભળવાનું સાંભળ્યું છતાં નહીં સાંભળ્યું થઈ જાય કેમ કે શબ્દો તો સાંભળવાના એટલે જે સાંભળવાની પ્રક્રિયા શું છે કે શબ્દોથી જે વાઇબ્રેશન ઉભા થાય છે એ કાનના પડદા સુધી પહોંચે છે એ તો ચાલુ છે પ્રક્રિયા ઉપયોગ ત્યાં હોય તો શું બોલ્યા એ ખબર પડે છે એ જ વખતે ઉપયોગ બીજો હોય તો પણ બોલ્યા એ ખબર છે શું બોલ્યા એ ખબર નથી તમે બોલતા હતા એ ખબર છે પણ શું બોલ્યા એ ખબર નથી એવું જે થાય છે એમ જ્યારે વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ હોય છે નિયમની અંદર આસક્તિ હોય છે લીનતા હોય છે ખેંચાણ હોય છે ત્યારે આ વેદન ચાલુ હોવા છતાં એ માલુમ પડતું નથી વેદન ચાલુ છે એ જ્ઞાનીઓ કહે છે સામાન્ય જીવને તો એની ખબર પણ નથી કે મારા જ્ઞાનમાં જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન હંમેશા ચાલે છે એવું જગતના જીવને ખબર નથી આ તો અનુભવ પ્રધાન શાસ્ત્ર છે એટલે તને શું અનુભવ થાય છે ભૂતિ દશામાં અને શ્રુતિ દશામાં કેવા કેવા પ્રકારે તારા અનુભવના પર્યાયો કામ કરે છે એ બતાવે છે જ્યારે તે જ જ્ઞાન જો સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે તો પ્રગટપણે એટલે અનુભવ ગોચર થાય તે રીતે અનુભવમાં આવે છે અને જ્ઞાનીઓને એમ જ બને છે અલુપ્ત જ્ઞાનીઓને તો જ્ઞાની શબ્દ ન વાપર્યો કેમ કે અજ્ઞાનીમાં જ્ઞેય લુપ્તતા છે એ વાપર્યો તો જ્ઞેય પ્રત્યેનું આકર્ષણ છે જ્ઞેયો પ્રત્યેનું કુતૂહલ છે આપણે અહીંયા ચર્ચામાં કુતૂહલનો નિષેધ કરીએ છીએ રસ્તે ચાલીએ તો પણ આમ તેમ જોવાનું કારણ શું કુતૂહલ છે એ કુતૂહલનો નિષેધ કેમ કરવામાં આવે છે કે એ જ્ઞેયોની આસક્તિમાં જાય છે ભિન્ન ભિન્ન જ્ઞેયોને જોવાની જે આસક્તિ છે, કુતૂહલ છે, એ જીવના પરિણામને બહાર ખેંચી જાય છે, બહિર્મુખ ભાવને વેગ આપે છે, બુસ્ટર આપે છે, બહાર ખેંચે છે, અને એ અંતર્મુખ થવું એનાથી વિરુદ્ધકારી છે. એટલે એમ કે છે કે જ્ઞાનીઓ છે તે અલુપ્ત છે, એમને એ પ્રકારની લુપ્તતા નથી, જ્ઞેયોનું કૌતૂહલ નથી. જગતના કોઈ પદાર્થનું, કોઈ પ્રસંગનું, કોઈ વસ્તુનું આશ્ચર્ય નથી. જગતના પદાર્થોના આશ્ચર્યને ભૂલ કૃપાળુની આજ્ઞા છે. જગતના પદાર્થોના આશ્ચર્યને ભૂલ, ભૂલ એનો અર્થ શું છે? એ બાજુનું કુતૂહલ, એને જાણવાનું જે મહિમા, એ છોડી દીધું. એ તારા તને અશાંતિનું કારણ છે, તારી શાંતિનું હણવાનું એ કાર્ય છે, એ તને અનુકૂળ નથી. તારા સ્વરૂપને, તારા સ્વભાવને, તારી શાંતિને અનુકૂળ નથી. પરિણામ જેટલા અંદર સમાય એટલી શાંતિ છે, જેટલા બહાર નીકળે એટલી અશાંતિ છે. આ શાંતિ અશાંતિનો સિદ્ધાંત છે, નિયમ છે. એટલે અલુપ્ત જ્ઞાનીઓને તો જેમ સિંધવની ગાંગડી, મીઠાની ગાંગડી, એનો અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, એટલે ચાખતી વખતે સંયોગમાં ખારાશ, તીખાશ, બધી ખટાશ તીખાશ નાખી છે, એને લક્ષ ઉપરથી હટાવવામાં આવે છે. એ ખારાપણાને અનુભવવા માટે ઉદ્દેશ ધારણ કરીને જ્ઞાન પ્રવૃત્તિ કરે છે કે એમાં મીઠું કેટલું નાખ્યું છે. તો અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, એટલે એને ગૌણ કરીને, લક્ષ્યમાંથી દૂર કરીને, કેવળ સૈંધવનો જ અનુભવ કરવામાં આવતા, કેવળ મીઠાનો અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એક સારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. પૂરેપૂરું ખારું છે, મીઠું એટલે ખારું જ અનુભવમાં આવે છે. એ દ્રષ્ટાંતે તેમ આત્મા પણ, અલુપ્ત જ્ઞાનીઓને આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, અહીંયા જ્ઞાન શબ્દ કાઢી નાખ્યો, કેમ કે જ્ઞાન તે આત્મા છે, અહીંયા આત્મા લઈ લીધું, અહીંયા જ્ઞાન શબ્દ નથી પ્રયોગ કર્યો. ચાલતા ચાલતા શૈલી કેવી રીતે ક્યાં આવીને ઉભી રહી છે, કેમ કે જ્ઞાન એક ભેદ છે, ગુણ છે. અહીંયા તો વસ્તુ આખી આત્મા જ છે, જ્ઞાનથી આખી વસ્તુ આત્મા પકડાય છે. તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, એટલે પરદ્રવ્ય જ્ઞાનમાં ભલે પ્રતિબિંબિત થતા હોય તો પણ એને ગૌણ કરીને, એનું દુર્લક્ષ કરીને, સંપૂર્ણપણે એનું દુર્લક્ષ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, પોતાના જ્ઞાનનો જ અનુભવ કરવામાં આવતા, અથવા આત્માના લક્ષ્ય માત્ર જ્ઞાનને જ અનુભવતા, આત્મા સર્વતઃ એક વિજ્ઞાન ઘન હોવાને લીધે, આખો આત્મા જ્ઞાનનો પિંડ છે. આત્માના એક એક પ્રદેશે થાસી થાસીને અનંત જ્ઞાન ભરેલું, એક એક પ્રદેશ એટલે બેહદ જ્ઞાનના ઓરડા ભર્યા છે, ગોડાઉનો ભર્યા છે, અને એટલું બધું ભરેલું છે કે પ્રદેશે પ્રદેશેથી એનો પ્રભાવ ઉભરાઈ ઉભરાઈને બહાર આવ્યા જ કરે છે. એટલું જ્ઞાન ભરેલું છે કે માણસ કહે કે આને એટલું બધું લોહી છે ને, ચોટકો ભરો તો લોહી નીકળશે. ચોંટકો ભર તો લોહીનો ટસ્યો બહાર આવે ને, કે ભાઈ બહુ લોહી છે. એમાં એટલું બધું જ્ઞાન ભરેલું છે, એટલું જ્ઞાન ભરેલું છે કે કાંઈ કર્યા વિના એ ગુણનો પ્રવાહ ચાલુ જ રહે છે, એને તટ્યો નથી પ્રવાહ, એટલું જ્ઞાન ભરેલું અવિરતપણે અનંતકાળથી જ્ઞાનનો પ્રવાહ વ્યાજ કરે છે, વ્યાજ કરે છે. કેટલું જ્ઞાન અંદર હશે? લોકો અંદર પાણીનો બોર કરે છે કે પેટ્રોલનો બોર કરે છે, જે ફોર્સથી બહાર આવે છે લિક્વિડ, એના ઉપરથી એનું ડિપોઝિટ અંદર કેટલું છે એ ગોતી લે, પકડી લે છે. ત્યાં એટલું બધું ભરેલું છે, લાખો કરોડો ઘન મીટર ક્યુબિક મીટર ત્યાં જથ્થો છે, એ ત્યાં ગયા વિના જ્ઞાન પકડે છે. તો અનંતકાળથી જે જ્ઞાન પ્રવાહિત થઈ જ રહ્યું છે, પ્રદેશે પ્રદેશેથી પ્રવાહિત થઈ જ રહ્યું છે સતત, કેટલો જ્ઞાનનો ભંડાર અંદર ભર્યો હશે એને પ્રતીકમાં લેવાનું છે. મારું આટલું સામર્થ્ય છે એને જાણીને પ્રતીત કરવી એ પહેલું કામ છે કરવાનું. અને એ રીતે જોતા આત્મા જ્ઞાન પણ સ્વાદમાં આવે છે. આત્માનો જ અનુભવ કરવામાં આવતા આત્મા એક વિજ્ઞાન ઘન પદાર્થ હોવાને લીધે સંપૂર્ણ વિજ્ઞાન ઘન, બેહદ વિજ્ઞાન ઘન પદાર્થ હોવાને લીધે વિજ્ઞાનનો ઘન ઘનિષ્ઠ જ્ઞાન ભરેલું છે. કેટલું ઘનિષ્ઠ જ્ઞાન ભરેલું, બહારમાં કોઈ માણસ ચમત્કાર કરતો હોય એક તપેલાને ઢાંકી દે, કપડું હાથ જાય એટલો જગ્યા રાખે, પછી અંદરથી લાડવા કાઢી કાઢીને આઈપા જ કરે, જેટલા આવે એટલે અંદર તૂટે જ નહીં લાગે. કોઈ કુતૂહલથી કપડું આખું કરે ત્યારે એ તપેલું ભરેલું દેખાય, લાગે છે કેટલો ઠેઠ સુધી ભરેલું દેખાય, હજારો લાડવા વેચ્યા પછી, હજારો માણસોને લાડવા આપ્યા પછી એમ થાય ને કે અંદર થતું ઓછું તો થયું હશે ને, જુઓ કપડું કાકું કાઢે તો લાડ ઠેક સુધી લાડવા ભરીને આશ્ચર્ય થાય, આટલા બધા વેચ્યા પછી આ તપેલાની અંદર સમાય છે, એથી તો ત્રણ દસ ગણા વેચી દીધા, તો પેલું કેમ ને ભરેલું છે આમ કેમ કેમ, અક્ષય પાત્ર છે. માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો, દુનિયાભરના છાપાવાળા ગોકીરો કરે ત્યાં તો આવો ચમત્કાર છે. આત્મા જે અક્ષય પાત્ર છે, અનંત અનંત કાળથી એનું જ્ઞાન પ્રવાહિત થાય છે, છતાં અંદર જ્ઞાનનો ભંડાર એમ નેમ ઇન્ટેક્ટ રહેશે, જરાય ઓછું નથી થતું. એટલો જ્ઞાનનો વપરાશ અનંત કાળનો થયા પછી જ્ઞાનનો ભંડાર એટલો નીકળો એમ નેમ છે, જરાય અંત માત્ર પણ એમાંથી ફેર નથી પડ્યો. એ ચૈતન્યની ચમત્કારિક પદાર્થ કેવો કે જેની આંખને એક કિકીમાંથી હિમાલયનું માપ કાઢે, હિમાલયની ટોચે પહોંચાવીને જેના વિચાર માત્રથી 3000 ફૂટ નીચે કેટલું પાણી ને પેટ્રોલ છે એનું માપ કાઢે, ત્યાં ગયા વિના બહારનું કુતૂહલ છે, એટલે બાહ્ય પદાર્થનું કુતૂહલ છોડે તો આત્માનું કુતૂહલ કરે ને, નહીં તો ભગવાનની આજ્ઞા તો એ છે કે તું કુતૂહલ કરીને તારા પદાર્થને જાણ, કૌતૂહલી સા 23મો કળશ છે, અયમ કથમપી મૃત્વા કૌતૂહલી સન, એવો શબ્દ લીધો છે 61. અહી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ, એક મુહૂર્ત માટે કેટલો, એક બે ઘડી પાર્શ્વવર્તી એટલે પાડોશી થઈ જાય બધાનો, મારે કોઈની સાથે કઈ સંબંધ નથી, પાડોશા રમું છું. જરાક ઘસાતું બોલે એટલે આવવા જવાનું બંધ, બોલવાનું બંધ, ખાવા પીવાનું બંધ, લેતી દેતી બંધ. તમે તમારું વાંકું બોલતા ખબર પડી, સાંભળી ગયા કે આ આપણું આવી રીતે બોલે છે. એમ જે જે પદાર્થો પ્રત્યે કુતૂહલ કરે છે આત્માને નુકસાન કરે છે. જે જે પદાર્થોનું કુતૂહલ કરે છે આત્માને નુકસાન કરે છે. પાડોશી થઈ જાય સંબંધ કાપીને, મારે કઈ લેવા દેવું નથી. કેટલો? બે ઘડી. અને તત્વનો કુતૂહલ થઈને, સ્વતત્વનો કુતૂહલ થઈને એનો અનુભવ કર. એ જીવ આચાર્ય દેવ કોમળ સંબોધનથી કહે છે, એટલે બહુ કોમળતાથી કહે છે, બહુ કોમળતાથી સમજાવે છે. એમ કહે છે, અરે ભાઈ ભાઈ એમ કરીને એમ કહે છે. મોટા છે તો એ નાનાને ભાઈ કહે છે. ઠીક, રિસ્પોન્સ આપનો છે. કોઈ પણ રીતે મહાકષ્ટે ગમે તેમ કરીને મરીને પણ તત્વનો કુતૂહલી થઈ આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વપર દ્રવ્યોથી જુદો દેખીને આ શરીર આદિ મૂર્તિક પૂતગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડી દેશે, તરત જ તારો મોહ છૂટી જશે. આ મને કામનું છે, સુખનું કારણ છે, મને લાભનું કારણ છે, મને આધાર બુદ્ધિ આધાર છે, એ બધો તારો મોહ છૂટી જશે. પરનું પણ કુતૂહલ રહે અને સ્વનું કુતૂહલ થાય, એ બનવાનું નથી, કોઈ દિવસ નહીં બને. એટલે અંતર વિચારની ધારામાં તપાસવું કે આ આત્માને પરનું કુતૂહલ કેટલું છે, ક્યાં ક્યાં એને કુતૂહલને લઈને ક્યાં ક્યાં એના ભાવોનો ઉપયોગ જાય છે, આ ખાસ તપાસવું. એ દ્રષ્ટિએ તપાસવું કે એ મોટો દુશ્મન છે. બારમાં એક અજગરને 200 ફૂટ દૂર જોવે ને ક્યાં ગભરાય, ઝપટ મારીને અહીંયા આવશે તો ભાગી નહીં શક્યા. ઝપટ એટલી હોય છે, મોટા વેગવાન પહોળા પાછળ રહી જાય, એટલી સ્પીડથી જે ગતિ કરી શકે છે. ઉડતો હોય એવું લાગે, પણ ચાલતો હોય એવું ન લાગે, ઉડતો હોય એવું લાગે, બહુ સ્પીડમાં ઉડે. દૂર હોય તો ભડકે છે. આ તો કુતૂહલનો અજગર અંદર બેઠો છે, દૂર નથી, કાળજામાં બેઠો છે. એવું ભાસવું જોઈએ તો કુતૂહલ મટે. વાતે વાતે નમાલીમાં નમાલી બાબતમાં કુતૂહલ કરશું અને પોતાના અમૂલ્ય આત્મશાંતિના જીવનને ખોઈ બેસે. આત્માને શાંતિનું ખૂન કરે છે આત્મઘાતી થઈને, જેને આત્મઘાત કહેવાય છે, પોતાનું સુસાઈડ. એવી ભયંકરતા લાગે તો એકદમ સમેટી લે ઉપયોગી. મારે ક્યાંય આડું અવળું વિચારવું નથી, જોવું નથી, સાંભળવું નથી, કાંઈ નથી. મારે મારું જ એટલું કામ છે, મારું કામ એટલું બધું બાકી છે કે મને પોસાય જ નહીં બીજું, મને બીજું કરવું કાંઈ પોસાય જ નહીં. એ રીતે સંકેત લેવું જોઈએ, અભિપ્રાય પહેલા બાંધીને પરિણામને સંકેત લેવાય. એ રીતે પરદ્રવ્યનો વ્યવચ્છેદ કરવામાં આવે, એને દુર્લક્ષ કરવામાં આવે, તો આત્મા જે જ્ઞાનમય પણ અનુભવમાં આવે છે. આ શાસ્ત્રની અંદર આચાર્ય એક બીજો શબ્દ પણ વાપર્યો છે આગળ, નિદ્રાધિકાર મતમાં વિશેષપણે વાપર્યો, ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવે જ્ઞાન સ્વભાવે ટંકોત્કીર્ણ શબ્દ વાપરે છે. ટંકોત્કીર્ણ એટલે ટાંકણાથી ખોદેલું, ઉત્કીર્ણ કરેલું એટલે ખોદેલું. જે લખાણ ટાંકણાથી ખોદીને લખાયેલું હોય એ ભૂસાય નહીં, બાકીના બધા લખાણો ભૂસાય. એમ આત્મા અક્ષય જ્ઞાનનો ભંડાર હોવાથી એમાંથી જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો જ આવે છે, અને એમાં જ્ઞાન વેદન પણ ચાલ્યું જ આવે છે, અને એ ન ભૂસાય એવો ટંકોત્કીર્ણ જ્ઞાન છે. ચાલો તમે જાણવાનું બંધ કરી દો, કોઈ તમને ઓર્ડર કરે એક મિનિટ અઢો મિનિટ 5 સેકન્ડ જાણવાનું બંધ કરો, થઈ ન શકે, કેમ કે તમારું સ્વરૂપ છે. આત્મામાંથી જ્ઞાન વ્યક્ત થવું, પ્રગટ થવું એ તો એનું સ્વરૂપ છે, એનો નાશ કેમ થઈ શકે? નિવોદની અવસ્થામાં નાશ નથી થતું, જ્યાં જ્ઞાન ઘણું અબરાઈ જાય છે ત્યાં પણ અક્ષરમાં અનંતમાં ભાગે ખુલ્લું છે, જ્ઞાનનો નાશ નથી થતો, કેમ કે પદાર્થનો નાશ થઈ જાય એ શક્ય નથી. તેમ છતાં પણ આ જીવ સંસાર અવસ્થામાં, મિથ્યાત અવસ્થામાં, વિપરીતતામાં ઉલ્લંઘન કરીને પોતાના જ્ઞાનને દુર્લક્ષ કરે છે, એટલે એનું ઉલ્લંઘન કરીને જ્ઞેયો પ્રત્યે એટલો કુતૂહલી અને આસક્ત થાય છે. એ કુતૂહલ છે, એક જાતની આસક્તિ છે કે પોતાના પરમાત્મ તત્વને અનાદર કરે છે, અવગણના કરે છે, ભગવાન આત્માને લાત મારે છે. આમ મંદિરમાં જઈને કોઈ ભગવાનને લાત મારશે? પ્રતિમા જઈને તો એમ બહારમાં તો કેટલો મોટો અપરાધ દેખાય, ભગવાનના પ્રતિમાને અન્ય મતી હોય ને મુસલમાનો આવીને લાત મારે છે, ભક્તિ સહન થાય? જોવાનું સહન ન થાય. પણ આ જીવ પોતે અંદરમાં જે ચૈતન્ય પ્રતિમા બિરાજે છે, સિદ્ધપદ છે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ પોતે છે. પદાર્થ નિર્ણયમાં પહેલી વાત આવે છે, જ્યારે પોતાના નિજ પદાર્થનો નિર્ણય થાય છે ત્યારે પહેલી વાત આવે છે કે હું સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છું. એને લાત મારીને, અવગણના કરીને લાત મારીને કુતૂહલ કરે છે અને પરની આસક્તિમાં જાય છે, એટલે આત્માની શાંતિનું ખૂન થાય છે. વ્યવચ્છેદ કર, એ કુતૂહલને છેદી નાખતો, સારી રીતે છેદી નાખ અને તારા સિદ્ધપદનું કુતૂહલ કર કે અંદરમાં ચૈતન્ય ચમત્કારિક પદાર્થ કેટલો મોટો છે, જેનું ગીત ગાતા દિવ્ય ધ્વનિ પણ અધૂરી પડી છે, જેની મહિમાના ગીત ગાતા જીનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિ પણ પહોંચી નથી એના પારને, એવો મહિમાવંત પદાર્થ પોતે છે. અને દિવ્ય ધ્વનિમાં જીનેન્દ્ર પરમાત્માનો એ પોકાર છે કે હું પણ આત્માની મહિમાના ગીત ગાઉં છું, તો ઉપેક્ષા કા કરે છું? વસ્તુ પણ આવી મોટી વાત જો છે તો કુતૂહલ થઈને જાણવાનો તો પ્રયાસ કર કે આ તો કેવી વાત છે. જેને સન્મુખ થવાથી કોઈ એક સમયમાં કેવળ જ્ઞાન ફાટે છે, જે જ્ઞાન અનંતમાં ભાગે ખુલ્લું છે, મતે જ્ઞાન એ સંપૂર્ણ ખુલી જાય છે, નિરાવરણ થઈ જાય છે. કેમ થતા? કે માત્ર સન્મુખ થતા, બીજું કઈ નથી. જે જ્ઞાન પર સન્મુખ હતું, આ બાજુ હતું, એ આમ થયું. એવો મહાપદાર્થ છે કે એ જ્ઞાનમાં આગ્નિ આવતા, સ્વગ્નિ આવતા, એવું જ્ઞાનની ઉત્પત્તિ સહજ માત્રમાં થાય. એ પદાર્થનું સામર્થ્ય કેટલું અને એ પદાર્થનો મહિમા કેટલો, કે મહિમા એટલો કે એને સન્મુખ થાય તો પછી પર સન્મુખ ન થઈ શકે એટલો. 13મા ગુણ સ્થાને જે કોઈ આત્મા સ્વરૂપ શ્રેણી ચડીને સ્વરૂપ સન્મુખતામાં સ્થિર થયા, એ ત્યાંથી પાછા નથી ફરી શકતા, ઉપયોગ પાછો ત્યાંથી વળી શકતો નથી. હવે ત્યાં સ્થિતિ એવી થાય છે કે લોકાલોક એ વખતે પ્રતિબિંબિત થઈ જાય, ત્રણેય કાળના પર્યાયો સહિત એક જ સમયમાં, પહેલા જ સમયે, કેવળ જ્ઞાનના પહેલા સમયે આખું જગત ત્રણેય કાળના પ્રસંગો પર્યાયો સહિત પ્રતિબિંબિત થવા છતાં પણ ઉપયોગ વિચલિત ન થાય. અહીં તો એ કાંઈ વાજ વરઘોડો વાજા વાગતા સંભળાય ને, ત્યાં કુતૂહલ થાય કે આ શું અત્યારમાં શું નીકળ્યું છે. રસ્તા ઉપર લોકો જોવે છે ને, કઈ હું નીકળે, પ્રોસેસર નીકળે એટલે લોકો જોવા માટે ઊભા થઈ જાય, હું ભેગા થઈ જાય, કુતૂહલ છે. શું ભગવાનને લોકા લોક જણાય એક સમયમાં, ઉપયોગ નિરવશેષ અંતર્મુખ રહીએ છીએ, સંપૂર્ણ અંતર્મુખ રહીએ છીએ, ફરીને બહાર આવતો નથી. કેમ શુકરમાં એમ થાય છે કે અંદર વસ્તુ એવી છે માટે એમ થાય છે. અંદરમાં જે ચૈતન્ય આત્મ પદાર્થ છે એ વસ્તુ એવી છે કે ઉપયોગ ત્યાંથી ખસી શકે નહીં. ફોડાઈ ગયો તે ફોડાઈ ગયો, ડૂબી ગયો તે ડૂબી ગયો, બહાર નીકળવું અસંભવ અને અશક્ય બની જાય છે. ક્યાં સુધી? સાદી અનંત 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 કાળ પર્યંત, હવે પછીના સર્વકાળ પર્યંત એવી દશા થાય છે એ ફક્ત સ્વરૂપ મહાનતાને લીધે, સ્વરૂપ એવું મહાન હોવાને લીધે. પણ જીવ પોતે એના પોતાના એવા સ્વરૂપથી અજાણ હોવાને લીધે અને કલ્પનાથી, મિથ્યા અભિપ્રાયોથી, મિસકોન્સેપ્ટથી એટલો પરપદાર્થનો મહિમા ઘર કરી ગયો હોવાથી પરના કુતૂહલનો રોગ પણ ઘર કરી ગયો છે. અને રોગ મટાડવા માટે અનેક પ્રકારના ઇલાજ ગોતવા પડે છે. મારી અશાંતિ વધે છે, આ નથી, મારી અશાંતિ વધે છે, મારે શાંતિ જોઈએ છે, કરવું શું કરવું શું. કોઈ બાહ્ય સાધનો ગોતે છે, કોઈ મંદિર મસ્જિદમાં જાય છે, કોઈ યાત્રા કરીને પર્વત ઉપર ચડે છે, કોઈ ત્યાગ કરીને લેટ કેસનો જ કરીને મુનિ થઈ જાય છે, કાંઈક કરે છે. પણ આ ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં નથી. પંડિત લખે છે 700 વચનો કે આ ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં જગતના જીવો એનાથી અજાણ છે. મુઠ્ઠીભર લોકો આ વિષયને જાણે છે અને એમાંથી કોક કોક જીવો આ વિષયને આદરે છે. જાણે છે એ બહુ ઓછા જીવો જાણે છે, અને એમાં તે એનો આદર કરનારા, અમલીકરણ કરનારા કોક કોક વિરલ જીવો નીકળે છે. આવી એક પરિસ્થિતિ હંમેશા જગતની રહી છે. ભાવાર્થમાં એ જ વાત સાદી ભાષામાં લીધી છે, કેમ કે ટીકાની અંદર આચાર્ય મહારાજની શાસ્ત્ર ભાષા થી એકદમ વાત છે. શાસ્ત્ર શૈલી, શાસ્ત્ર ભાષા, શાસ્ત્ર ભાષા એટલે જરા ટેકનિકલ લેંગ્વેજ છે. દુર્લક્ષ કરવું તો કે વ્યવચ્છેદ કરીને ટેકનિકલ વર્ડ્સ છે બધા. ભાવાર્થ અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. શું છે? અને જ્ઞાન પોતે વેદન સ્વરૂપી છે. વેદનનો ત્યાગ ન કરી શકે એવું એનું સ્વરૂપ છે. વાત રહી લક્ષ્ય, પર લક્ષ મટાડવું અને આત્માને લક્ષમાં રાખવો. ક્યારે થાય? પદાર્થ નિર્ણય થાય. અસ્તિત્વ ગ્રહણ કર્યું છે,
અનુભવાંશ લીધો ને 451 માં.
એટલે વેદન અંશે હૈયાતી પકડી છે કે આ વેદન જેમાં ચાલી રહ્યું છે તે મારો આત્મા.
જ્યાં વેદન જણાય છે
એમનો, જ્યાં વેદન વેદાય છે ત્યાં અનુભવાય છે, ત્યાં હું.
તો પછી કે અસ્તિત્વ ગ્રહણ છે.
અનાદિથી જીવને અસ્તિત્વ ગ્રહણ થયું નથી એમ કીધું છે.
એક વાર જો પણ અસ્તિત્વ ગ્રહણ થાય એટલે બીજ જ્ઞાન, બીજું સંકેત. એક વાર પણ થાય તો અલ્પકાળમાં એને સમ્યક્ત થાય, કેમ કે તે સમ્યક્ત્વનું અંગ છે એમ કીધું. સમ્યક્ત્વનું એ અંગ છે. પછી આત્મા નજરાય છે, જેમ નજરબંધી થાય એવી વિદ્યા છે, મેલી વિદ્યા છે. કોઈને નજરબંધી કરી દે એટલે એને જ ભાળે, એ કેમ જ કરે છે, બાકી એને કાંઈ બીજા કોઈ દેખાય નહીં. બધું ભાન ભૂલી જાય પોતાનું અને બીજાનું, અને એને અનુસરે. એનું નામ નજરબંધી કહેવાય છે. શું? આત્મા એક એવો પદાર્થ છે કે જો એનું અસ્તિત્વ ગ્રહણ થાય, વેદન અંશે પણ જો એનું અસ્તિત્વ છે એ પકડાઈ જાય. અસ્તિત્વ એટલા માટે કીધું કે આધાર લેવાય છે, આ હું. અવલંબન આવે છે કોઈ અંશે, અને રાગનું અવલંબન ને પરનું અવલંબન કોઈ અંશે ત્યાં ખસી જાય છે. એટલે અસ્તિત્વ લીધું છે. અસ્તિત્વ છે તે આધારશીલા છે. શું? હું આવો મહાન છું એમ ત્યાં આવે છે. તો આત્મા નજરાય છે અને એ સ્વરૂપથી આત્મા ખસી શકતો નથી, લક્ષ ખસતું નથી નથી કહેતા. એ લક્ષને જ આત્મા કીધો ત્યાં જ્ઞાનની મર્યાદ. આત્મા ત્યાંથી ખસી શકતો નથી. કદાચ પ્રકૃતિ જોર કરે તો પણ પછી એમ લીધો, કેમ કે હજી પ્રકૃતિ અનંતાનુબંધીની ચાલુ છે, ઊભી થશે. મારા પરિણામમાં પ્રકૃતિ ઊભી થશે. કદાચ પ્રકૃતિ જોર કરે તો પણ પગ પાછા પડે છે. નબળો પરિણામ આવશે, પાછો પડી જશે. પ્રકૃતિમાં તો એટલો પ્રવાહિત નહીં થાય, પાછો પડી શકે ભાવોમાં. અને એ જીવ સમ્યક્ત્વને પામે છે. એ લક્ષ થયું, અસ્તિત્વ ગ્રહણ થયું, ત્યાં જીવને સ્વભાવના સંસ્કાર ઉત્પન્ન થઈ ગયા. સ્વદ્રવ્યની અંદર સ્વભાવના સંસ્કાર ઉત્પન્ન થઈ ગયા. એ સ્વભાવ શાશ્વત હોવાથી એ સ્વભાવના સંસ્કાર કદી પણ ન ભૂંસાય એવા શાશ્વત ઉત્પન્ન થઈ ગયા. કૃપાલ દેવ તો એટલું ઝીણું કાયતું છે એ વિષય ઉપર. આગળ લખે છે તો એક જ પેરેગ્રાફ, વ્યાખ્યાન સાર એક, 220 નંબરનો વચનામૃત છે. કે કદાચ સમ્યક ઉપાયમાં પછી કોઈ જીવ ચ્યુત થઈને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં નિગુદમાં જીવ્યો જાય તો એટલે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં ફરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તેનું કારણ અસ્તિત્વ ગ્રહણ કર્યું તે છે. સંકિત થયું છે તેના લીધું, સંકિત થયું છે માટે ફરીને સંકિત થશે એમ ન કીધું. અસ્તિત્વ ગ્રહણ કર્યું કેમ કે સંકિત તો ગુમાવ્યું, એ જે એને કમાણી કરી હતી એઝ લોસ્ટ ધી ઇન્કમ, એટલી આવક કરી હતી કોઈ બેઠો દિવાળું કાઢ્યું પાછું મિથ્યા દ્રષ્ટિ થયું એટલે દિવાળું કાઢ્યું, એટલે મૂડી તો ગઈ. હા ગઈ મૂડી, અગિયાર નથી પડે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પણ જે સંસ્કાર જે પડ્યા એ મૂડી જાતી નથી, અસ્તિત્વ ગ્રહણ કરીને કંઠ કરીને જે સંસ્કાર લીધા એ મૂડી ક્યારે નથી જતી, ફરીને સમ્યક દર્શન પામે છે તેનું કારણ આ છે એમ લખ્યું છે. જબરજસ્ત અનુભવ કામ કરે છે. કેટલી બધી વાત કીધી, કોઈ શાસ્ત્રમાં આવી વાતો મળે નહીં. કૃપાળુદેવે કેટલીક વાતો એવી કરી છે પોતાના સ્વાનુભવથી, શાસ્ત્રોમાં કેટલીક વાતો ઉપલબ્ધ નથી આવી, એટલે એ જાતના શાસ્ત્રો ઉપલબ્ધ નથી. આખું તો બારમાં બધું આવી ગયું છે પણ અત્યારે ઘણા શાસ્ત્રો વિચ્છેદ ગયા છે તો વર્તમાન સાહિત્યમાં ઘણી વાતો નથી, એવી વાતો કૃપાળુદેવે લખી છે. એની બહુ મોટી કિંમત છે, થોડી કિંમત નથી એને બહુ મોટી કિંમત છે, જબરદસ્ત કિંમત છે, એવી વાતો અંદર લખી છે. લિમિટેડ કાળ છે અનંત એટલે અનલિમિટેડ, અર્ધપુદ્ગલ પરાવર્તન એટલે લિમિટેડ. હા લિમિટ બાંધી લીધી, મર્યાદા બંધાઈ ગઈ. અમે તો ઉત્કૃષ્ટ મેક્સિમમ પીરિયડ લીધો છે એટલે અનંતકાળનો સવાલ જ નથી. એમાં કાળ લાંબો છે, ઘણો મોટો કાળ છે પણ છતાંય તે મર્યાદિત છે. અનંતકાળના સમુદ્ર પાસે એની મર્યાદા છે. અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે એટલે 17-18 ગાથામાં કહે છે કે આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં નિરંતર આવી રહ્યો છે. કેમ કે તને તારું જ્ઞાન વેદાઈ જ રહ્યું છે. આ વાતનો, આ મુદ્દાની વાતનો જાણીને ફાયદો એ છે, બહુ મોટો ફાયદો છે. કેવી રીતે એ લોકો એક ફરિયાદ કરે છે કે ભાઈ જ્ઞાનીને તો જ્ઞાન પરિણતિ છે કે જેનો વિષય એનો આત્મા છે, એટલે જ્ઞાનીને તો આત્માનું અવલંબન છે, આત્મા પ્રત્યક્ષ છે, પ્રગટ છે, ઘર જોયું છે, એટલે એ તો ન ભૂલે. અમે તો અનાદિને અજાણ્યા છો, અમે અજાણ્યા છીએ, અમારી પાસે કાંઈ નથી, અમારે શું કરવું? તો કે જ્ઞાન વેદનની પરિણતિ તારી પાસે પણ છે, તારી પાસે પણ જ્ઞાન વેદન છે. લક્ષમાં લેવાની જરૂર છે. અન્ય દ્રવ્યોના સંયોગનો વ્યવચ્છેદ કરીને કન્ડિશન આ છે. તારે કુતૂહલ પણ રાખવું છે પરનું અને આત્મા પણ જોવો છે, તો એ તો આત્માનો અનાદર છે, એમાં આત્માના દર્શન થતા નથી. આ જીવ અનાદિથી અનંતકાળ પર્યંત પોતાના પરમાત્મા સ્વરૂપનો અનાદર કરતો ચાલ્યો આવ્યો છે, તો પણ નિષ્કારણ કરુણાશીલ એવો કારણ પરમાત્મા રહ્યાતો નથી. અહીંયા તો એક વખત માણસનો ઇન્સલ્ટ કરો ને જરાક, એટલે મોઢું ફરી જાય અને બોલાવો તો વાત કરે નહીં. ઘરમાં બધાને અનુભવ હોય છે આ બધા પ્રમાણે. આ નિષ્કારણ કરુણાશીલ કારણ પરમાત્મા એવો છે, અંદરથી અંદર પર્યાયના દરવાજે ઊભો ઊભો ખખડાવે છે, હાકળ ખખડાવે છે, બારણા ખોલ બારણા ખોલ. તારે દર્શન કરવા આવ્યો તો બારણા ખોલ, તો રિયાને આગો પાછો જતો નથી, મોઢું ફેરવતો નથી, અનાદિશ્રી અનાદર કરવા છતાં. અને બારણા ખુલે તો તરત જ એને દર્શન સાક્ષાત થાય, સાક્ષાત એવો કારણ પરમાત્મા છે. ખાકળ ખખડાવે છે એનો અર્થ શું? કોન્શિયસ બાઇટ કરે છે. આજે ઉલટો ચાલે છે પણ એનો અંદરથી કોન્શિયસ બાઇટ કરે છે. આ ન હોય, આ ન હોય, આવું ન હોય, આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય, પણ એના અલારામને ઓવરટેક કરીને સુઈ જાય. પાછા અલારામ વાગે છે, ખબર પડે છે કે અલારામ વાગ્યો, પાછો બટન દબાવીને સુઈ જાય છે, પાછો બટન દબાવીને સુઈ જાય છે. બટન ઓટોમેટિક છે કે પાછું ઉઘડી ઉઘડીને ચાલે છે, અલારામ વગેડ્યા જ કરે છે. આ ઘડિયાળ અલારામ વગેડ્યા જ કરે છે, વગેડ્યા જ કરે છે, પાછું ઉઘડે છે. આમ નામ અનંતકાળ કાઢ્યો છે. પણ એ કારણ પરમાત્મા અનંતી કરુણાશીલ હોવાથી, અનંતી કરુણા હોવાથી એ પોતાની પોતાના સ્વભાવ ધર્મને છોડતો નથી. તો પછી એનું કેટલું બહુમાન આવવું જોઈએ, તો પછી એનો કેટલો આદર કરવો જોઈએ. અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાની જન જ્ઞેયોમાં જ એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. એવી સુખ બુદ્ધિ અંદર જળ જમાવીને બેઠી છે. ઘણા એમ કે તમે એમ કહે છો કે જમવામાં નીરસપણે જમવું, પછી ખાવાની મજા શું રહી? ગમે એવો પદાર્થ આવે, સારામાં સારી ચીજ લ તો શેરો બનાવ્યો હોય, નીરસ થઈને ખાવું, પણ પછી તો ખાવાની મજા શું એમ કે? અરે ભાઈ, ત્યાં નીરસ થયા પછી તને એક અંદરની મજા લેવાની વાત છે. એ મજા લેવી તે આકુલતા ને દુઃખ છે, અને એમાં નિરસ થઈને આત્માની શાંતિનો અનુભવ કરવો તે સુખ છે. પણ એ સુખની અજાણથી અજાણ છે, અને આ સુખની અંદર લુબ્ધ થઈ ગયો છે. એની મીઠાશનો એને એટલો બધો અનુભવ કરીને કલ્પના કરી છે, છોડવી ગમતી નથી. મીઠું લાગે છે પણ એ ઝેર છે, મીઠું લાગે છે તો પણ એ ઝેર જ છે. અને જેટલું ઝેર વધારે પીવાય એટલું ટોક્સિકેશન વધારે થાય, અને એ ટોક્સિકેશનમાંથી છૂટવા માટે ઝેર દઈ દઈને છોડવું પડે. ટોક્સિકેશન એવી રીતે છૂટે, ઝેર પછી ઝેરને મારવું પડે. એકદમ છોડે તો મરી જાય માણસ, અફીણ છે, ઘણા વર્ષો સુધી લીધું હોય ને એકદમ છોડે તો મરી જાય, જીવી ન શકે, નાડું તૂટી જાય. એને અફીણ આપતા આપતા એને છોડાવવું પડે, પણ એની માત્રા ઘટાડવાની.
એવું આની અંદર પણ એવું છે કે તો એ તમે એક ઝટકે સંપૂર્ણ વિતરાગ ન થઈ શકો. એમાં ક્રમ પડે પડે ને પડે ગુણસ્થાનોના, અને એ ગુણસ્થાનોમાં તમારા વિભાવ ભાવ સાયન્સને ન સમજતા હોય એટલે જ્ઞાની થયા છે, આત્મા જાણ્યો છે, આત્માનો અનુભવ કર્યો છે, વિતરાગ થવાનો એમનો અભિપ્રાય છે, પછી શું કરવા વિભાવ કરે છે? ભલે નથી ઉતરતી વાત માનસને, એને પછી શું કરવા રાગ કરવો જોઈએ? જેને ખબર પડી કે આત્મા સંપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે ને એ વાત થઈ જવાનું છે પર્યાયમાં, પણ પછી રાગ કરવો જ શું કરવા જોઈએ? એક સમય પણ રાગ શું કરવા કરવો જોઈએ? નહીં, અનંતકાળથી જે ઝેર ખાધું છે, ઇન્ટોક્સિકેશન થઈ ગયું છે, એની માત્રા ઘટતી 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 સંપૂર્ણ નાશ થશે. સીધો કોઈ રીતે એ છોડી શકે એ પરિસ્થિતિ વસ્તુના સ્વરૂપમાં નથી. બહુ સ્પીડમાં ગાડી ચાલતી હોય અને સીધી બ્રેક મારે એટલે ગાડી ગલોટ્યું જ ખાય, બીજું કાંઈ ન થાય, એક્સિડન્ટ થઈ જ જાય, ગાડી ગલોટિયા ખાવા માંડશે. એ સ્પીડમાં એને રોકી ન શકાય, એને બે ત્રણ બ્રેક આપવી પડે, સ્પીડ ઘટાડીને પછી જ રોકાય. પ્લેનનો આટલો રનવે શું કરવા બનાવે છે? પ્લેનના આ રીતે રનવે શું કરવા બનાવે છે? સીધું કાંઈ રોકી શકાય એવી પરિસ્થિતિ જ નથી, સ્પીડમાં આવે છે. જ્યારે લેન્ડ કરે છે ત્યારે તો 150 માઇલની સ્પીડ હોય છે, એ પહેલાં 700-800 માઇલની સ્પીડમાં ઉભો હોય છે. સ્પીડ ઘટાડતા 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 પછી એ બ્રેક મારે છે. બ્રેક મારે ત્યારે આપણી ખુરશીને થોડોક આંચકો લાગે છે, એટલે પટ્ટો બાંધ્યો હોય ખબર પડે છે, ન બાંધ્યો હોય તો આગળ માથું ભટકાય, નાક ચમચમાય. એનું સાયન્સ છે એમ. આની અંદર પણ જેટલી યોજના છે મોક્ષ પથમાં, મોક્ષ પર્યંત પહોંચવા સુધીની જેટલી પણ કાર્ય પદ્ધતિની યોજના છે એ એકદમ સાયન્ટિફિક છે, અનુભવ સિદ્ધ છે અને અનુભવ પૂર્ણ છે. એમાં બીજી રીતે કોઈ ચીલો ચાતરવા માગે, બીજે રસ્તે જવા માગે તો કામ થાય એવું નથી, કામ બગડે એવું છે. તીર્થંકરોએ, વિતરાગોએ અનુભવ કરીને, જ્ઞાનીઓએ એ વાતને પ્રસિદ્ધ કરી છે, અને એ માર્ગે ચાલવું એ એની આજ્ઞાએ ચાલવું એમ કહે છે. ખરેખર તો પોતાના હિતના રસ્તે ચાલવાનું છે, એમના નામ લઈને એમ કહે કે એમની આજ્ઞાએ ચાલવાની વાત છે. શું કે ખરેખર તો પોતાના રસ્તે, પોતાના હિતના રસ્તે પોતાને ચાલવાનું, હિત જોઈને ચાલવાની વાત છે. અજ્ઞાનીજન જ્ઞેયોમાં જ, એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુબ્ધ થઈ રહ્યા છે, એટલે એને ત્યાં સુખ બુદ્ધિ છે એટલે લોભાય છે. લુબ્ધ થવું એટલે લોભાવવું, લુબ્ધ શબ્દ સાહિત્યનો છે, સાદી ભાષામાં આપણે એને લોભ થાય છે. આ મને મળો, આ મને હો, આ મને હો, આ મને હો. તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. શું કરે છે કે જે જ્ઞાનમાં એ વિષયોનું પ્રતિબિંબ આવે છે એમાં એકાકાર થઈને, અનેકાકારમાં પોતે લીન થઈને, એકાકાર થઈને એને જ માત્ર જ્ઞેય માત્રપણે એટલે પોતાપણે આસ્વાદે છે. મને મળ્યું, મને ગળ્યું લાગ્યું, સારું લાગ્યું એ છે કે નહીં. પરમાણુનો જે પૂદગળ રસનો પર્યાય, ગળપણના પરમાણુનો જે પર્યાય છે એ તારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થયો છે, તને સ્પર્શો પણ નથી. કેમ કે આત્મામાં સ્પર્શ ગુણ નથી કે સ્પર્શી શકે. રસ છે, રસગુણ નથી કે રસને ચાખી શકે કે ભોગવી શકે, એવો આત્મામાં ગુણ નથી. રસને જાણી શકે એવો ગુણ છે. અનેક રસને જાણવા વાળું જ્ઞાન, એક શાંત રસ સ્વરૂપ છે. આ શાસ્ત્ર ને 49મી ગાથામાં બહુ સરસ વાત કરી છે. આ ગાથા કુંદકુંદ આચાર્યના બધા શાસ્ત્રોમાં છે અને ધવળમાં પણ આ ગાથા છે. અરસમ વરાવમ વગંધમ અવતમ ચેતના ગુણ સુધમ જાણ અલિંગ ગહણમ જીવમ નિથી સંસ્થાનમ. તો એની અંદર રૂપ પહેલો જ રસગુણની વાત કરી છે. ટીકામાં રસગુણ પહેલો લીધો છે. એમાં શું કહે છે, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી લીટી છે, શું પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો શું કહે છે, આત્માને પોતાની સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એવો સ્વભાવ છે કે ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી, એટલે શું છે કે જે ક્ષોપશમ જ્ઞાન રસને ચાખે છે ને કે આ ગળ્યું લાગે છે, કેટલું ગળ્યું છે, કેટલું ખારું છે, કેટલું તીખું છે, એવો સ્વભાવ નથી. સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એવો ક્ષોપશમ ભાવ જે જ્ઞાનનો છે એવો સ્વભાવ નથી. તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ સ્વભાવી છે. દ્રવ્યેન્દ્રિય તો જીભથી તો રસ ચાખતો નથી, પણ ત્યાં જે જ્ઞાનનો ક્ષોપશમ છે બીજના આકારે, કેટલાક પ્રદેશો ખુલ્લા છે જીભમાં ટેરવે, ત્યાંથી જે રસ ચાખે છે એ સ્વભાવ નથી, વિભાવ છે. રસ ચાખવો એ સ્વભાવ નથી, જમતા જમતા રસ ચાખવો એ સ્વભાવ નથી. કાલે સ્વીટ ડિશની વાત આવી ને મન થઈ જાય છે, એ છે તું સ્વભાવ દ્રષ્ટિએ જોવો તો એ તારો સ્વભાવ જ નથી, સ્વભાવે તો ચાખી શકતો નથી એમ કે છે. શું તો કે કેવી રીતે થાય, પણ અહીંયા તો રોકી શકાતું નથી. તો કે એ જ્ઞાન વિશેષમાં આવિર્ભૂત થઈ ગયું, જે જ્ઞાને એ મીઠાઈને જોઈ એની અંદર તો આવિર્ભૂત થઈ ગયું, તારું પરિણમન છે એકદમ આવિર્ભૂત થઈ ગયું. તો શું કરવું જોઈએ કે એ સકળ વિશેષો વિષયોના વિશેષો છે, અનેક જ્ઞેયો જણાય છે એની અંદર. એ ડિશની અંદર પેંડા પણ છે ને, બીજું જલેબી પણ છે ને, ઘણી મીઠાઈઓ છે, તો પણ સામાન્ય સાધારણ એવા એક જ સંવેદનરૂપ પરિણામ તેનો સ્વભાવ હોવાથી, અહીંયા જા સામાન્ય જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે ત્યાંથી સ્વભાવને ગ્રહણ કર તો તે કેવળ એક રસ વેદના પરિણામને પામીને રસ ચાખતો નથી, એ ખરેખર પોતાના સ્વસંવેદનને વેદે છે. તો સ્વસંવેદનને વેદતો વેદતો જે રસ ચાખે છે એમાં એને એ મીઠાઈના રસમાં રસ પડતો નથી, નિરસ થઈ જાય છે. જ્ઞાની જ્ઞાન પરિણતિ વેદન જ્ઞાન વેદનની પરિણતિમાં મુખ્યપણે છે, એટલે અહીંયા જમતી વખતે નિરસ છે, રસ આવતો નથી. કેમ કે એમના રસને વેદન સંવેદનના રસને લીએ છે નિરંતર, એટલે અહીંયા ઉદાસ છે. અને સ્પષ્ટપણે ભિન્નતાનો ત્યાં અનુભવ વર્તતો હોય છે કે આ રસનું પ્રતિબિંબ પડે છે વસ્તુને, મારે બહુ છેટું છે. સર્વથા મોટી દિવાલ છે એની અંદર, ભિન્નતાની સર્વથા ભિન્નતાની મોટી દિવાલ છે બે પદાર્થ વચ્ચે. જીભથી અંદર ઉતરે છે, જેને વ્યાપે છે મારામાં, એ ગળપણ વ્યાપે છે એવો પર પ્રવેશ ભાવ એનો જીવ અનુભવ કરે છે. કલ્પના માત્ર થી, ભ્રાંતિ માત્ર થી પર પ્રવેશ થતો નથી. જો એ ભ્રાંતિ અથવા પર પ્રવેશ ભાવનો અભાવ કરે તો સ્વસંવેદન આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય, એનો વ્યવચ્છેદ કરવો જોઈએ. તો સ્વસંવેદન તો વેદન તો ચાલી જ રહ્યું છે, આવિર્ભૂત થઈને પ્રગટ અનુભવ ગોચર થાય એ વિધિ છે. શું કહે છે કે અજ્ઞાની જન ઇન્દ્રિયો જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. એટલે જ્ઞાનનો આસ્વાદ નથી લેતા, જ્ઞાનમાં જે જ્ઞેયાકારો થયા એનો આસ્વાદ લે છે. ગળપણ જણાનું એનો આસ્વાદ લે છે. ગળપણ તો જ્ઞાનમાં જણાનું છે, તો જ્ઞાનનો આસ્વાદ લેવો જોઈએ કે જે જણાયું એનો આસ્વાદ લેવો જોઈએ? બસ અંદરની રમત આટલી છે. અંદર જે જ્ઞેય જણાયું એનો આસ્વાદ લઈએ તો ચાર ગતિનું પરિભ્રમણ છે, અને જ્ઞાનનો આસ્વાદ લઈએ તો સિદ્ધપદ છે. એક્સ્ટ્રીમ પોઈન્ટ આ બે છે. વોકિંગ માઇન્ડ વાત ચાલી હતી, પરિણામ ક્યારે ક્યાં વ્યાજ જાય છે કારણ ઠેકાણું રહેતો નથી. કેમ કે કુતૂહલ છે, કુતૂહલમાં ઊભો છે તો જગત તો વિશાળ છે, પરિણામ ક્યાંય ને ક્યાંય ચાલ્યા જશે. એ ભાવ પણ છે જીવનો. શું છે? જીવનો ભાવ ભ્રમણ કરે છે, એના ફળ સ્વરૂપે દ્રવ્ય પર ભ્રમણ કરે છે, દ્રવ્ય પરિભ્રમણ થાય છે. 128 પુત્રમાં પહેલો પેરેગ્રાફ એ છે કે પૂર્વે સંકલ્પ વિકલ્પ ન કર્યા હોય, એટલે ભાવ ભ્રમણ ન કર્યો હોય એવો કોઈ સમય જણાતો નથી કે સ્મરણમાં આવતો નથી. અને પોતાના ભાવોનું ભ્રમણ જોઈને મહાવૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શું કીધું? આવું ભાવ ભ્રમણ ન કરાય, આ તો મારા દ્રવ્ય પરિભ્રમણ, તેથી મારું પરિભ્રમણ થયું છે એમ જ્યાં કારણ કાર્યનો ખ્યાલ આવ્યો તો એ ભાવ ભ્રમણનો વૈરાગ્ય નિરસતા આવે છે. મારે મારા ભાવ ક્યાંય દોડે તો મારે પરિભ્રમણ કર્યા વિના, અનિવાર્યપણે પરિભ્રમણ કર્યા વિના બનશે, બીજી મારી હાલત હશે એ મહાવૈરાગ્યને આપે છે. પહેલો જ પેરેગ્રાફ લીધો છે. એટલે એમાં પરિભ્રમણ દેખાય તો જ નિરસ થાય, તો જ પરિભ્રમણની ચિંતના ઊભી થાય, મિત્ર ચિંતા ના આવે. જ્ઞેય માત્ર જ આસ્વાદે છે એટલે જ્ઞેયનો જ અનુભવ કરે છે ભ્રાંતિથી, પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા. જ્ઞેયોથી ભિન્ન એવું જે જ્ઞાન માત્ર પોતે છે, માત્ર જ્ઞાન છે, એકલું જ્ઞાન છે, પોતું પોતે તો એકલા જ્ઞાન સ્વરૂપે છે, ભિન્ન જ્ઞાન સ્વરૂપે છે એમ અનુભવમાં લેતો નથી. જેમ છે એમ અનુભવમાં લેતો નથી. કલ્પના કરીને ભ્રાંતિથી પરનો અનુભવ થતો હોવાનો એને અભ્યાસ થાય છે, જાણવું ને માનવું થાય એને અભ્યાસ કહે છે, અને એ જ પરિભ્રમણનું કારણ છે. ત્યાં પકડાઈ જાય છે, આખો આત્મા ત્યાં પ્રતિબંધને પામે છે. એ ભાવ બંધ છે, એના નિમિત્તે દ્રવ્ય કર્મનો સંબંધ છે બંધ છે, અને એના ફળ સ્વરૂપે પરિભ્રમણ છે. આ રીતે જીવ સંસારમાં અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. શ્રી ગુરુએ દુઃખથી છોડાવવા માટે આ ઉપદેશ કરે છે. જેટલાય જ્ઞાનીઓ થયા, આચાર્યો થયા, નિષ્કારણ કરુણાશીલ થયા, એમને આપણી સાથે હું લેવા દેવા છે? 2000 વર્ષ પહેલાં કુંકુંદાચાર્ય સમીસાર લખ્યું અને આપણે હારે હું લેવા દેવા છે? સ્વર્ગમાં બિરાજે છે અત્યારે, કાંઈ આપણને ખબર નથી ક્યાં છે. નિષ્કારણ કરુણાશીલતાથી જંગલમાં બેઠા બેઠા શાસ્ત્ર લખીને ચાલ્યા ગયા. એમની નિષ્કારણ કરુણાશીલતાની પ્રશંસા કરવામાં પણ જીવને આત્મ સ્વભાવ પ્રગટે છે, આવે છે સ્વપદના પત્રમાં. નમસ્કાર. કેમ કે જ્યાં નિષ્કારણતા છે ત્યાં નિષ્કામતા છે, નિષ્કામતા છે ત્યાં પવિત્રતા છે. પવિત્રતાને સ્તુતિ કરવી તે પવિત્રતાનો આવિર્ભાવ કરવાનો લાગે છે, એટલે સ્વભાવ પ્રગટે છે એમ કૃપાળુજી વહેલી દીધું. નમસ્કાર. બહુ અધ્યાત્મ ફેર્યું છે એ ચાર નમસ્કાર મંત્રમાં, એટલું બધું અધ્યાત્મ ફેર્યું છે, સામાન્ય વાત નથી. અધ્યાત્મના સિદ્ધાંતો એની અંદર આવેલા છે, એવી બધી ગૂઢ વાતો છે.